એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં.
પશ્ચિમી તત્વજ્ઞાનની વાત કરીએ ને એટલે એક નામ તરત મનમાં આવે, સોક્રેટિસ.
હા, બિલકુલ.
એક એવો માણસ જેણે આપણી વિચારવાની રીત પર એમ કે ઊંડી છાપ છોડી. પણ સૌથી નવાઈની વાત શું ખબર છે?
શું?
આટલા પ્રભાવશાળી હતા પણ એમણે પોતે એક અક્ષર પણ લખ્યો નથી.
બરાબર, આ જ એમની સૌથી મોટી ખાસિયત છે અને આપણા માટે એક પડકાર પણ છે. લગભગ 470 થી 399 ઈસવીસન પૂર્વે એથેન્સમાં રહ્યા, અને આ ચિંતક વિશે આપણે જે પણ જાણીએ છીએ એ મુખ્યત્વે એમના તેજસ્વી શિષ્ય પ્લેટો,
હા પ્લેટો,
અને બીજા ઇતિહાસકાર ઝેનોફોન એમના લખાણો પરથી જ ખબર પડે છે થોડી ઘણી માહિતી.
એમ કે એરિસ્ટોફેનિસ જેવા નાટ્યકારો પાસેથી પણ મળે, પણ એમણે તો સોક્રેટિસની મજાક ઉડાવેલી.
ઓકે, તો પછી સવાલ એ થાય કે જે માણસે પોતે કશું લખ્યું જ નથી એના વિચારો આટલા અમર કઈ રીતે બન્યા?
તો આજે આ સ્ત્રોતોના આધારે ચાલો ને સોક્રેટિસના જીવન, એમના ક્રાંતિકારી વિચારો અને લગભગ 2400 વર્ષ પછી પણ એ કેટલા પ્રસ્તુત છે એની થોડી ઊંડાણમાં વાત કરીએ.
ચોક્કસ.
શરૂઆત ક્યાંથી કરવી? એમના સમયના એથેન્સથી. કેવું હતું એ વાતાવરણ જે આવા વિચારક પાક્યા?
હા, ત્યાંથી જ શરૂ કરીએ. જુઓ, એથેન્સનો એ સુવર્ણ યુગ ગણાય, 5મી સદી ઈસવીસન પૂર્વે. પર્શિયન સામ્રાજ્યને હરાવ્યા પછીનો સમય. પેરિક્લિસ નેતા હતા, લોકશાહીનો સારો એવો વિકાસ થયો, પેલું પાર્થેનોન જેવી ભવ્ય ઇમારતો બની,
હા કલાકૃતિઓ અને સ્થાપત્યનો યુગ,
અને સોફોક્લિસ, યુરિપિડિસ જેવા નાટ્યકારોએ ગ્રીક ટ્રેજેડીને એકદમ નવી ઊંચાઈ આપી. કલા, રાજનીતિ, સ્થાપત્ય બધે જાણે વસંત હતી.
પણ આ બધી ચમકદમકની સાથે એક પડછાયો પણ હતો ને, પેલો પોનેસિયન યુદ્ધ.
સાચી વાત. એથેન્સ અને એનો કટ્ટર દુશ્મન સ્પાર્ટા, એમની વચ્ચે લગભગ 30 વર્ષ સુધી આ ભયંકર યુદ્ધ ચાલ્યું. એથેન્સને બહુ નુકસાન થયું.
અને રસપ્રદ વાત એ છે કે સોક્રેટિસ પોતે એક સામાન્ય સૈનિક તરીકે, મતલબ હોપલાઇટ તરીકે, આ યુદ્ધમાં લડ્યા હતા.
બિલકુલ. એટલે એ ખાલી વાતોના વડા નહોતા કરતા, જીવનની કઠણાઈઓનો એમને પોતાને અનુભવ હતો.
બરાબર, એટલે વાસ્તવિકતા સાથે જોડાયેલા હતા.
હા, અને બૌદ્ધિક રીતે પણ બહુ ગરમાગરમ માહોલ હતો. એક બાજુ સોફિસ્ટ હતા.
હા, પેલું સાંભળ્યું છે, પૈસા લઈને શીખવાડતા.
હા, પૈસા લઈને વક્તૃત્વ કળા, દલીલ કેમ જીતવી એ બધું શીખવતા. પ્રોટાગોરસ જેવા સોફિસ્ટો તો માનતા કે સત્ય નિરપેક્ષ નથી.
એટલે
મતલબ સાચું શું છે એ વ્યક્તિ કે સમાજ નક્કી કરે, સાપેક્ષવાદ જેને કહીએ. યુવાનોને સફળ થવા માટેની સ્કિલ્સ આપતા.
અને આ બધાની વચ્ચે સોક્રેટિસ એકદમ જુદા તરી આવ્યા.
બરાબર. એમણે સોફિસ્ટોનો વિરોધ કર્યો. એમનું માનવું હતું કે નૈતિક સત્ય, જેમ કે ન્યાય શું છે, સચ્ચાઈ શું છે, હિંમત કોને કહેવાય, આ બધું નિરપેક્ષ છે.
એની શોધ થવી જોઈએ.
હા, એની શોધ સંવાદ અને તર્કથી થવી જોઈએ, પૈસા કમાવા માટે દલીલો જીતીને નહીં. અને એમણે ક્યારેય ભણાવવાના પૈસા ન લીધા. એ જમાનામાં આ બહુ મોટી વાત હતી.
ખરેખર. હવે એમના અંગત જીવનની વાત કરીએ, શરૂઆત કેવી હતી?
શરૂઆત તો સામાન્ય જ. પિતા સોફ્રોનિસ્કસ શિલ્પકાર હતા અને માતા ફેનારેટી દાયણ હતા. શિક્ષણ પણ કદાચ એ સમયનું સામાન્ય એથિનિયન શિક્ષણ જ લીધું હશે, સંગીત, કસરત, વ્યાકરણ. પણ એમના જીવનમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો, પેલી ડેલ્ફીના ઓરેકલની ભવિષ્યવાણીથી.
હા હા, એ તો બહુ ફેમસ કિસ્સો છે. એમના મિત્ર ચેરફોને પૂછ્યું તું ને?
હા, ડેલ્ફી જઈને પૂછ્યું કે શું સોક્રેટિસથી વધુ ડાયો કોઈ માણસ છે, અને જવાબ મળ્યો ના.
અને આ સાંભળીને સોક્રેટિસ પોતે જ આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે એ તો પોતાને અજ્ઞાની માનતા હતા.
બરાબર. એટલે આ કોયડો ઉકેલવા એમણે એક અનોખો રસ્તો અપનાવ્યો.
શું કર્યું એમણે?
એ એથેન્સના એવા લોકોને મળવા લાગ્યા જેઓ પોતાની જાતને મોટા જ્ઞાની સમજતા હતા, રાજકારણીઓ, કવિઓ, કારીગરો. એમની સાથે એકદમ નમ્રતાથી વાતચીત કરતા, સાવ પાયાના સવાલો પૂછતા, જેમ કે ભાઈ હિંમત એટલે શું, ન્યાય કોને કહેવાય.
અને શું જાણવા મળ્યું એમને આ વાતચીતમાંથી?
એમને સમજાયું કે આ કહેવાતા જ્ઞાનીઓ પાસે એમના દાવાઓનો કોઈ નક્કર આધાર જ નહોતો. એમની સમજ છીછરી હતી, વિચારોમાં ગૂંચવાળા હતા, વિરોધાભાસ હતો.
ઓ,
આ અનુભવ પરથી સોક્રેટિસે તારવ્યું કે ઓરેકલ સાચું કહેતી હતી, પણ એનો અર્થ અલગ હતો. એમનું ડહાપણ એ વાતમાં નહોતું કે એ બધું જાણતા હતા.
પણ
પણ એ વાતમાં હતું કે એ જાણતા હતા કે એ કશું જાણતા નથી. આ જેમની પેલી પ્રખ્યાત ઉક્તિનો સાર છે, સાચી ડહપણ એ જાણવામાં છે કે તમે કશું જાણતા નથી.
વાહ, આ તો ગજબની વાત છે. એટલે પોતાની અજ્ઞાનતાનો સ્વીકાર કરવો એ જ જ્ઞાનની પહેલી સીડી છે. આ વિચારમાંથી જ પેલી એમની પ્રખ્યાત પદ્ધતિ આવી હશે, ખરું ને? સોક્રેટિક મેથડ.
ચોક્કસ, એ કોઈ થિયરી નહોતી, પણ વાતચીત કરવાની, સત્ય સુધી પહોંચવાની એક રીત હતી. એને એલેનચુસ કહે છે.
એલેનકેસ.
હા, આમાં સોક્રેટી સીધો વિરોધ ના કરે, પણ નિર્દોષ જેવા લાગતા સવાલો પૂછી પૂછીને સામેવાળાની માન્યતાઓ અને ધારણાઓને જ પડકારે.
એટલે એમના જ જવાબમાંથી નવા સવાલ ઉભા કરે.
બરાબર. અને ધીમે ધીમે એ વ્યક્તિને એના પોતાના વિચારોમાં રહેલો વિરોધાભાસ દેખાડીવે.
એટલે એક પ્રકારની બૌદ્ધિક કસરત, જેનો હેતુ હરાવવાનો નહીં, પણ સાથે મળીને સત્યની નજીક જવાનો.
બિલકુલ. અને આમાં એ ઘણીવાર સોક્રેટિક આયરની, એટલે કે વક્રોક્તિનો ઉપયોગ કરતા, પોતે અજ્ઞાની હોવાનો ડોળ કરે, જેથી સામેવાળી વ્યક્તિ વધુ ખુલ્લીને વાત કરે. આ કોઈ અભિમાન તોડવાની ટ્રીક નહોતી, પણ સત્ય શોધવાનું એક સાધન હતું. એટલે તો એ પોતાને બૌદ્ધિક દાયણ કહેતા. જેમ એમની માતા બાળકોને જન્મ આપવામાં મદદ કરતી, એમ એ લોકોના મનમાં છુપાયેલા વિચારોને બહાર લાવવામાં, સ્પષ્ટ કરવામાં મદદ કરતા.
ખૂબ સરસ. આ પદ્ધતિ સિવાય એમના મુખ્ય વિચારો કયા હતા જેની આટલી ઊંડી અસર પડી?
એમના વિચારોના કેન્દ્રમાં બે મુખ્ય વસ્તુઓ હતી, નૈતિકતા અને આત્મજ્ઞાન. એમનું એક સૂત્ર તો ક્રાંતિકારી ગણાય, સદ્ગુણ એ જ જ્ઞાન છે.
સદ્ગુણ એ જ જ્ઞાન છે, વર્ચ્યુ ઇઝ નોલેજ. આ થોડું સમજાવો.
હા, આ વિચાર ખરેખર પાયાનો છે. એ માનતા કે જો કોઈ વ્યક્તિ ખરેખર જાણે, મતલબ સાચી રીતે સમજે કે સાચું શું છે, સારું શું છે, ન્યાયી શું છે, તો પછી એ વ્યક્તિ ક્યારેય જાણી જોઈને ખોટું કરી જ ના શકે.
એક મિનિટ, આ થોડું વધારે પડતું આદર્શવાદી નથી લાગતું? મતલબ આપણે એવા લોકોને નથી જોતા જેમને ખબર હોય કે આ ખોટું છે, છતાં એ કરે છે. ઈચ્છાશક્તિ, લાલચ, લાગણીઓ, આ બધાનું શું?
તમારો સવાલ એકદમ સાચો છે, અને આ મુદ્દો જ સોક્રેટીઝની ફિલોસોફીની ટીકાનું એક મુખ્ય કારણ રહ્યો છે. આ વિચારને નૈતિક બૌદ્ધિકતા કહેવાય છે, મોરલ ઇન્ટેલેક્ચ્યુઅલિઝમ.
ઓકે.
સોક્રેટીઝના મતે ખોટું કામ એ ખરાબ ઈરાદાનું પરિણામ નથી, પણ અજ્ઞાનતાનું પરિણામ છે. વ્યક્તિ ખોટું કરે છે કારણ કે એને સાચી સમજ નથી કે ખરેખર સારું શું છે અને એના લાંબા ગાળે શું પરિણામ આવશે.
એટલે જો એને પૂરેપૂરી ખબર હોય તો
એ સારાને જ પસંદ કરશે, એવું એમનું માનવું હતું. નૈતિક ભૂલ એ બુદ્ધિની ભૂલ છે, મનની નબળાઈ નથી.
ભલે થોડું વિવાદાસ્પદ લાગે, પણ વિચારવા જેવો મુદ્દો તો છે જ. બીજો કયો મુખ્ય વિચાર હતો?
બીજો મુખ્ય ભાર હતો આત્માની સંભાળ પર, કેર ઓફ ધ સોલ. અહીં આત્મા એટલે આપણું ચારિત્ર, આપણી નૈતિકતા, આપણી બુદ્ધિ. સોક્રેટીઝ ભારપૂર્વક કહેતા કે ભૌતિક સંપત્તિ, શારીરિક સુખ કે સમાજમાં માન પાન મેળવવા કરતાં આપણા આંતરિક સ્વ, આપણા ચારિત્ર્ય અને નૈતિકતાની સંભાળ લેવી એ જીવનનું સૌથી મોટું લક્ષ્ય હોવું જોઈએ.
સાચું સુખ અંદરથી આવે, બહારથી નહીં.
બરાબર. જાણે આપણા આત્મા માટેની જીમ.
અને આ જ વિચાર એમના સૌથી પ્રખ્યાત વાક્યમાં પણ દેખાય છે, જે એમણે પોતાના બચાવ વખતે કહેલું. અણપરીક્ષિત જીવન જીવવા યોગ્ય નથી. ધી અનએક્ઝામિન્ડ લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ.
બરાબર. એમના માટે ખાલી શ્વાસ લેવો કે રોજબરોજનું કામ કરવું એટલું પૂરતું નથી. સાચા અર્થમાં માણસ તરીકે જીવવા માટે આપણે સતત આપણા જીવન, આપણી માન્યતાઓ, આપણા મૂલ્યો, આપણા કામો, આ બધા પર સવાલ પૂછવા જોઈએ, એનું પરીક્ષણ કરવું જોઈએ.
આત્મચિંતન વગરનું જીવન પશુ જેવું.
હા, આ જ આત્મપરીક્ષણ એ આત્માની સંભાળનો એક મુખ્ય ભાગ છે.
જો આપણે એમની સરખામણી એ સમયના બીજા વિચારકો સાથે કરીએ તો એમનું મુખ્ય યોગદાન શું ગણાય?
મુખ્ય ફરક દિશાનો હતો. જો સોક્રેટિસ પહેલાના જે ચિંતકો હતા, પ્રી સોક્રેટિક્સ, એ લોકો મોટે ભાગે બ્રહ્માંડના રહસ્યો ઉકેલવામાં લાગેલા હતા. દુનિયા શેની બનેલી છે, કઈ રીતે બની.
હા, ભૌતિક વિજ્ઞાન જેવું.
હા, પણ સોક્રેટિસે ફિલોસોફીનું ફોકસ બ્રહ્માંડ પરથી હટાવીને માણસ પર કેન્દ્રિત કર્યું. માનવ જીવન, નૈતિકતા, સમાજ. એમણે પૂછ્યું, આપણે કેવી રીતે જીવવું જોઈએ? સારું જીવન કોને કહેવાય? ન્યાય શું છે? આ મોટા સવાલો એમણે પૂછ્યા.
અને સોફિસ્ટોથી કઈ રીતે જુદા હતા એ તો આપણે જોયું સત્યની બાબતમાં અને પૈસા લેવાની બાબતમાં.
હા, સોફિસ્ટોનો હેતુ વ્યવહારમાં સફળતા મેળવવાનો અને દલીલો જીતવાનો હતો, જ્યારે સોક્રેટિસનો હેતુ સંવાદ દ્વારા સત્યની નિષ્પક્ષ શોધ કરવાનો હતો, ભલે એમાં પોતાની અજ્ઞાનતા કબૂલ કરવી પડે.
આટલા ક્રાંતિકારી વિચારો હતા અને જાહેર જગ્યાએ બધાને આમ સવાલો પૂછપૂછ કરતા, એટલે એ સમયના સત્તાવાળાઓને તો ન જ ગમ્યું હોય.
સ્વાભાવિક છે.
અને એટલે જ 70 વર્ષની ઉંમરે 399 ઈસવીસન પૂર્વે એમના પર કેસ ચાલ્યો.
હા, એમના પર બે મુખ્ય આરોપ મુકાયા. એક તો શહેર જે દેવતાઓને પૂજે છે એમને માનવાનો, એટલે કે અધાર્મિકતા, એમ્પાયટી.
અને બીજો
યુવાનોને બગાડવાનો, ભ્રષ્ટ કરવાનો. જો કે આ આરોપો પાછળ રાજકીય કારણો પણ હોઈ શકે છે.
કેમ?
એ સમયે એથેન્સ હમણાં જ સ્પાર્ટા સામે પેલું લાંબુ યુદ્ધ હાર્યું હતું. શહેરમાં અસ્થિરતા હતી.
અને સોક્રેટિસના કેટલાક શિષ્યો, જેમ કે પેલો એલ્સિબિયાડીઝ અને ક્રિટિયાસ.
હા, ક્રિટિયાસ તો પછી પેલો 30 તાનાશાહોનો નેતા બન્યો હતો, જે બહુ ક્રૂર શાસક હતો.
તો આ બધા જોડાણોને લીધે કદાચ સોક્રેટિસને બલીનો બકરો બનાવાયા હોય.
ઘણા ઇતિહાસકારો એવું જ માને છે. પ્લેટોના એપોલોજીમાં એમના બચાવનું બહુ સરસ વર્ણન છે. સોક્રેટિસે પોતાના જીવન અને ફિલોસોફિકલ મિશનનો જોરદાર બચાવ કર્યો, પણ એમણે માફી ન માંગી, સમાધાન ન કર્યું. એમણે તો ઉલટું કહ્યું કે જો મને છોડી પણ દેશો તો પણ હું આ સવાલો પૂછવાનું અને સત્ય શોધવાનું બંધ નહીં કરું, કારણ કે મારા મતે આ જ ઈશ્વરનો આદેશ છે.
અને પરિણામ શું આવ્યું?
એમને દોષિત ઠેરવવામાં આવ્યા અને સજા તરીકે હેમલોક નામનું ઝેર પીને મૃત્યુદંડ.
એમની પાસે દેશ નિકારીનો વિકલ્પ હતો ને?
હા હતો, પણ એમણે મૃત્યુ પસંદ કર્યું, કારણ કે એમના માટે પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કરવું એ જીવવા કરતાં પણ ખરાબ હતું. એમના છેલ્લા કલાકો પણ જુઓ. જેલમાં મિત્રો સાથે આત્મા અમર છે કે નહીં એના પર શાંતિથી ચર્ચા કરતા રહ્યા અને છેલ્લે એકદમ સ્થિર રહીને ઝેર પી લીધું.
આ મૃત્યુએ તો એમને એક રીતે અમર બનાવી દીધા.
બિલકુલ, વિચાર સ્વાતંત્ર્ય અને બૌદ્ધિક ઈમાનદારી માટે શહીદ થવાનું પ્રતીક બની ગયા.
તો એમના મૃત્યુ પછી એમનો પ્રભાવ ઘટવાને બદલે વધ્યો?
ચોક્કસ વધ્યો. એમના વિચારોમાંથી ઘણી બધી ફિલોસોફિકલ સ્કૂલ્સ, વિચારધારાઓ જન્મી. પ્લેટોએ એમની એકેડેમી સ્થાપી, જ્યાં સોક્રેટિક વિચારોને વ્યવસ્થિત ફિલોસોફીનું રૂપ અપાયું.
અને પરિણામ શું આવ્યું?
એમને દોષિત ઠેરવવામાં આવ્યા અને સજા તરીકે હેમલોક નામનું ઝેર પીને મૃત્યુદંડ.
એમની પાસે દેશ નિકાલનો વિકલ્પ હતો ને?
હા હતો, પણ એમણે મૃત્યુ પસંદ કર્યું, કારણ કે એમના માટે પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કરવું એ જીવવા કરતાં પણ ખરાબ હતું. એમના છેલ્લા કલાકો પણ જુઓ. જેલમાં મિત્રો સાથે આત્મા અમર છે કે નહીં એના પર શાંતિથી ચર્ચા કરતા રહ્યા અને છેલ્લે એકદમ સ્થિર રહીને ઝેર પી લીધું.
આ મૃત્યુએ તો એમને એક રીતે અમર બનાવી દીધા.
બિલકુલ, વિચાર સ્વાતંત્ર્ય અને બૌદ્ધિક ઈમાનદારી માટે શહીદ થવાનું પ્રતીક બની ગયા.
તો એમના મૃત્યુ પછી એમનો પ્રભાવ ઘટવાને બદલે વધ્યો?
ચોક્કસ વધ્યો. એમના વિચારોમાંથી ઘણી બધી ફિલોસોફિકલ સ્કૂલ્સ, વિચારધારાઓ જન્મી. પ્લેટોએ એમની એકેડેમી સ્થાપી, જ્યાં સોક્રેટિક વિચારોને વ્યવસ્થિત ફિલોસોફીનું રૂપ અપાયું. એન્ટિસ્થેનિસે સિનિક સ્કૂલ શરૂ કરી. એ લોકો ભૌતિક સુખોનો ત્યાગ અને સદગુણી જીવન પર ભાર મૂકતા. એરિસ્ટિપસે સિરેનાઇક સ્કૂલ સ્થાપી, જે સુખવાદ પર કેન્દ્રિત હતી. આ બધી શાળાઓ ક્યાંક ને ક્યાંક સોક્રેટિસમાંથી જ પ્રેરણા લેતી હતી.
અને આ પ્રભાવ ખાલી ગ્રીસ પૂરતો ન રહ્યો.
ના ના, પ્લેટો અને એમના શિષ્ય એરિસ્ટોટલ મારફતે સોક્રેટિક વિચારો મધ્યયુગીન ઇસ્લામિક અને ખ્રિસ્તી ફિલોસોફી સુધી પહોંચ્યા. પછી પુનરુજ્જીવન આવ્યું, આધુનિક યુગ આવ્યો. લગભગ દરેક મોટા વિચારક પર એમની છાપ દેખાય છે.
અને એમની પદ્ધતિ, પેલી સોક્રેટિક પદ્ધતિ, એ તો આજે પણ જીવંત છે.
ક્યાં વપરાય છે આજે?
અરે ઘણી જગ્યાએ.
કાયદાના શિક્ષણમાં, લો સ્કૂલ્સમાં, વિદ્યાર્થીઓને કેસ સમજવા અને તર્ક વિકસાવવા માટે વપરાય છે.
ઓકે.
મનોચિકિત્સામાં, ખાસ કરીને CBT, કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપીમાં, દર્દીના અતાર્કિક વિચારોને પડકારવા માટે સોક્રેટિક સવાલો પૂછાય છે.
હા, સાંભળ્યું છે.
શિક્ષણમાં ક્રિટિકલ થિંકિંગ એટલે કે વિવેચનાત્મક વિચારસરણી વિકસાવવા માટે આ બહુ સારું સાધન છે. અને લોકશાહી સમાજમાં સારી ચર્ચા વિચારણા માટે પણ આ પાયારૂપ છે.
એટલે 2400 વર્ષ પછી પણ એમની પદ્ધતિ અને વિચારો કામના છે, પણ એમની કોઈ ટીકા નથી થઈ. આપણે પેલા એરિસ્ટોફેનિસની વાત કરી હતી શરૂઆતમાં.
હા, ટીકાઓ તો થઈ જ છે. એક તો પેલી સોક્રેટિક સમસ્યા, એટલે કે પ્લેટોના લખાણોમાં ખરેખર સોક્રેટિસના પોતાના વિચારો કેટલા અને પ્લેટોના કેટલા એ નક્કી કરવું અઘરું છે. બીજું, પેલી સદગુણ એ જ જ્ઞાનવાળી વાત જે આપણે કરી, એને ઘણા લોકો બહુ સરળ ગણે છે, કારણ કે એ માણસના વર્તનમાં લાગણીઓ, ઈચ્છાઓ, મનોવૈજ્ઞાનિક કારણોના પ્રભાવને ઓછો આંકે છે.
એમ પણ કહેવાય છે કે ખાલી તર્ક અને બુદ્ધિ પર વધુ પડતો ભાર મૂકવાથી એમની ફિલોસોફી થોડી એલિટિસ્ટ એટલે કે ભદ્રવર્ગીય બની જાય છે. સામાન્ય માણસ માટે કદાચ અઘરી પડે.
હા, એ પણ એક દૃષ્ટિકોણ છે. અને ઐતિહાસિક રીતે એમના કેટલાક કુલીન અને વિવાદાસ્પદ વિદ્યાર્થીઓ સાથેના સંબંધોને કારણે એમના પર રાજકીય પક્ષપાતનો આરોપ પણ લાગ્યો હતો. આ બધી ચર્ચાઓ એમની વિરાસતનો જ એક ભાગ છે.
આ બધી ગંભીર વાતોની વચ્ચે એમના જીવનની કેટલીક રસપ્રદ વાતો પણ છે, જેમ કે એમનો દેખાવ. કહેવાય છે કે દેખાવે બહુ
સાધારણ હતા.
હા,
સાધારણ કરતા પણ વધુ. સમકાલીન સ્ત્રોતો એમને કદરૂપા વર્ણવે છે. ચપટું નાક, બહાર નીકળેલી આંખો, મોટું પેટ. ગ્રીક લોકો જે સૌંદર્યને મહત્વ આપતા એનાથી સાવ વિપરીત.
પણ છતાં એમનામાં ગજબનું આકર્ષણ હતું ને.
અદ્ભુત કરિશ્મા હતો. લોકો કલાકો સુધી એમની વાતો સાંભળતા. બીજી એક વાત એમના ડાયમોનિયન વિશે છે.
હા, પેલો આંતરિક અવાજ.
હા, એક દૈવી સંકેત જેવો જે એમને કોઈ ખોટું કામ કરતા રોકતો હતો, પણ શું કરવું એ ક્યારેય કહેતો નહોતો. એમના બચાવમાં પણ એમણે આનો ઉલ્લેખ કરેલો.
અને એમની પત્ની ઝેન્થીપી, એમના વિશે ઘણી વાતો છે કે બહુ કજિયાખોર હતા.
હા, એવી વાતો પ્રચલિત છે ખરી. એક કિસ્સો એવો છે કે કોઈએ પૂછ્યું કે આવી સ્ત્રી સાથે કેમ પરણ્યા, તો સોક્રેટિસે કહેલું કે જો હું એને સહન કરી શકું તો દુનિયામાં કોઈ પણ માણસને સહન કરી શકું.
અલબત્ત આ વાતો કેટલી સાચી છે એ કહેવું મુશ્કેલ છે, પણ એમના પાત્રને થોડું હળવાશથી રજૂ કરે છે.
તો આટલી બધી ચર્ચા પછી આપણે સોક્રેટિસનું મુખ્ય પ્રદાન શું ગણી શકીએ? એકંદરે
સારાંશમાં કહીએ તો સોક્રેટિસે પશ્ચિમી વિચારની દિશા જ બદલી નથી. એમણે ફિલોસોફીનું કેન્દ્ર બ્રહ્માંડમાંથી હટાવીને માનવજીવન અને નૈતિકતા પર લાવ્યું. એમની સાચી વિરાસત કોઈ સિદ્ધાંતોના લિસ્ટમાં નથી, પણ એમની પદ્ધતિમાં છે.
પદ્ધતિ?
હા, સતત સવાલ પૂછવા, પોતાની જ માન્યતાઓનું પરીક્ષણ કરવું, બૌદ્ધિક રીતે નમ્ર રહેવું અને હિંમતથી સત્યની શોધ કરવી. એમણે આપણને શું વિચારવું એના કરતા કેવી રીતે વિચારવું એ શીખવ્યું. અને પોતાના સિદ્ધાંતો માટે મૃત્યુ સ્વીકારી લેવું એ કદાચ એમની ફિલોસોફીનું સૌથી મોટું ઉદાહરણ હતું. એમણે બતાવ્યું કે અમુક વિચારો અને મૂલ્યો જીવતા રહેવા કરતાં પણ વધુ કિંમતી હોઈ શકે છે.
એક છેલ્લો વિચાર મૂકી જાઉં શ્રોતાઓ માટે.
એક ચોક્કસ.
આજના જમાનામાં જ્યાં માહિતીનો ધોધ વહે છે, જ્યાં આપણને સતત તૈયાર જવાબો અને ફેક્ટ્સ પીરસવામાં આવે છે, ત્યાં સોક્રેટિસની પદ્ધતિ એટલે કે દરેક દાવા પર શંકા કરવી, ઊંડા સવાલો પૂછવા, પોતાની ધારણાઓને પડકારવી એ વધુ જરૂરી નથી બની જતી?
બિલકુલ.
અને એક એવી દુનિયામાં જ્યાં એક્સપર્ટ હોવાનો અને બધું જાણવાનો દેખાવ કરવાનો આગ્રહ રખાય છે, ત્યાં પેલી વાત હું જાણું છું કે હું કશું જાણતો નથી એવી બૌદ્ધિક નમ્રતાનું શું મૂલ્ય હોઈ શકે, આ વિચારવા જેવું છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.